શ્રોતા મિત્રો, આજે આપણી સાથે બ્રિસ્બેનથી વાર્તાલાપમાં જોડાઈ રહ્યા છે યજુવેન્દ્રસિંહ પરમાર. યજુભાઈ, SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે.
થેન્ક યુ અને આભાર નીતલબેન કે મને એક લાવો આપ્યો કે હું મારા વિચારો આપણા બધા ગુજરાતી લોકો સુધી પહોંચાડી શકું.
યજુભાઈ, તમે જય કરવી ગુજરાત નામની નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન રજીસ્ટર કરાવી છે અને અવનવા પ્રોજેક્ટ્સ હાથ ધરી રહ્યા છો. આ ઓર્ગેનાઇઝેશન વિશે પહેલા જણાવશો, તેનો ઉદ્દેશ્ય શું છે, ક્યારે સ્થાપના કરી છે?
હું પહેલા કહીશ કે જય ગરવી ગુજરાત છે ને, મેં સૌથી પહેલા એક ઇટ વોઝ નોટ નોન પ્રોફિટ કે એક કંપની તરીકે ચાલુ કરી હતી અને ગુજરાતી ન્યૂઝપેપર હું પબ્લિશ કરતો હતો. પણ એમાં અમે ઘણું બધું જોયું કે વડીલો જયારે પેપર લેવા જાય છે, અમારો પેપર સૌથી વધી રાહ વડીલો જ જોતા હતા, વડીલો પેપર લેવા જાય છે ત્યારે થોડું કોમર્શિયલાઇઝ કરવું પડ્યું અમારે ખર્ચાને પહોંચી વળવા માટે. એટલે અમે પૂરતું લોકોને વાંચવાનું મટીરિયલ નતા આપી શકતા, દેટ વોઝ લિમિટેશન. એટલે પછી હું વિચારતો હતો કે હવે હું શું કરું કે જેથી ગુજરાતી લેંગ્વેજને પ્રોપર અને વધારે પ્રમાણમાં લોકો સુધી પહોંચાડી શકું. અને એની માટે બહુ જ વિચાર કર્યા પછી અને બહુ જ રિસર્ચ કર્યા પછી હું એની પર પહોંચ્યો કે ગુજરાતી લાઇબ્રેરી, ઓનલાઈન લાઇબ્રેરી કોઈ જ નથી. ઘણી બધી બુક અવેલેબલ છે બ્લોગમાં અને એવી રીતના, પણ જેને ખરેખર લાઇબ્રેરી કહી શકાય એવું કોઈ જ પ્લેટફોર્મ ગુજરાતી લેંગ્વેજ માટે નથી. અને એની માટે મેં જય ગરવી ગુજરાત ઇન્કોર્પોરેશન કરી, સ્થાપના કરી, જેથી હું લોકોને વિશ્વાસ અપાવી શકું ભાઈ આ ઇન્કોર્પોરેશન છે જેમાં માત્ર ને માત્ર ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સંસ્કૃતિ જેનો પ્રચાર અને પ્રસાર થવાનો છે. અને મેં ગયા વર્ષે આઈ થિંક 2016 મેમાં એની સ્થાપના કરેલી છે.
તો મે 2016 થી અત્યાર સુધીમાં કઈ જાતની પ્રવૃત્તિઓ તમે પાર પાડી છે?
સાચું કહું ને તો અત્યાર સુધીમાં અમે લોકો, હું છું પછી બીજા મારી સાથે બીજા 3 મિત્રો છે, અમે લોકો અત્યાર સુધી રિસર્ચ જ કરતા હતા કે શું કરીએ અમે કે જેથી અમે મેક્સિમમ ગુજરાતી ખાલી ઓસ્ટ્રેલિયાના નહીં દુનિયાભરના ગુજરાતી સુધી પહોંચી શકીએ. અને એનો નિચોડ મેં તમને કહ્યું એ પ્રમાણે કે ગુજરાતી લાઇબ્રેરી, અને એનું નામ બી અમે gujaratilibrary.org કરીને રજીસ્ટર કરાવી રહ્યા છીએ અને વેબસાઇટનું બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અત્યારે અમારી પાસે ટોટલ 200 પુસ્તકો છે જે લોકોએ અમને રાઇટ્સ ઓલરેડી આપી દીધા છે. અને વી આર ટોકિંગ, હું ફેબ્રુઆરીમાં ઇન્ડિયા જઈ રહ્યો છું ત્યારે હું અમુક પબ્લિશર્સને મળીશ અને એમને, કારણ કે અત્યારે પબ્લિશરને એક જ બીક હોય છે જયારે ઇ બુક આપે છે ને ત્યારે કે આ બુક જો કોઈ ડાઉનલોડ કરી લેશે તો પછી અમારું વેચાણ નહીં થાય. એટલે અમે પબ્લિશરને બી એશ્યોરન્સ આપીએ છીએ કે અમારી જે લાઇબ્રેરી છે ને ખરેખર લાઇબ્રેરી છે, કે જેમ લાઇબ્રેરીમાં તમે જાઓ છો, એક પુસ્તક લો છો, વાંચો છો અને 14 દિવસે પાછી આપો છો, એ જ રીતે આ લાઇબ્રેરીમાં તમે કોઈ પણ વાચક મિત્ર એ વાંચી શકશે ઓનલાઈન પણ ડાઉનલોડ નહીં કરી શકે. એટલે કે પબ્લિશરના રાઇટ રિઝર્વ રહેશે એ પુસ્તક વેચવાના, પ્લસ અમે પબ્લિશરને એ બેનિફિટ આપીશું કે એમનું નાની એવી એડવર્ટાઇઝ મૂકીશું કે જો તમને આ પુસ્તક ગમ્યું હોય, તમારા કોઈ મિત્ર કે ફેમિલી મેમ્બરને ગિફ્ટ કરવી હોય તો તમે આ પબ્લિશર પાસેથી આની પ્રિન્ટેડ કોપી ખરીદી શકો છો, જેથી પબ્લિશરને બી એટલો ફાયદો થાય. અને અમારી જે આ વેબસાઇટ છે એમાં પહેલા વિચાર્યું કે ફંડ ક્યાંથી આવશે, તો એની માટે અમે એવું ડિસાઇડ કર્યું કે અમે લોકો પહેલા 6 મહિના તો ફ્રી જ આપીશું. એક્સેસ કે ટ્રાયલ બેઝ હશે કે અમારી માટે બી નવો પ્રોજેક્ટ છે એટલે ભૂલો બી થવાની છે, અમને ખબર છે. એટલે 6 મહિના ફ્રી આપીશું, પછી અમે દર 30 દિવસે ખાલી $1 ચાર્જ કરીશું. અને $1 ઉપયોગ અમે ત્યાં કરીશું કે ધારો કે અમારી પાસે ઝવેરચંદ મેઘાણી કે એવા કોઈ જૂના લેખક છે આપણા, એમની બુક છે જેની ઈ કોપી અવેલેબલ નથી,
રાઈટ?
તો અમે ગુજરાતમાં એવા લોકોને હાયર કરીશું જે આખી આખી બુકને ઈ કોપીમાં કન્વર્ટ કરે, એની જે મૌલિકતા છે એના ખોવાય એવી રીતના ડિઝાઇન કરે અને અમે લોકો સુધી એને પહોંચાડીએ. અને નોટ ઓનલી કે ઓસ્ટ્રેલિયા મેં માર્ક કર્યું છે કે આપણા બધાના વડીલ પેરેન્ટ્સ અહીંયા આવે છે, તેમનો ટાઈમ અહીંયા પાસ કરો બહુ અઘરો પડી રહ્યો છે એમને, પણ જો એમને આવું કોઈ એક પ્લેટફોર્મ મળે જે એમને સતત વાંચવા મળી રહ્યો છે, જેમની વાંચનની ભૂખ પૂરી થાય છે, તો વી આર ગેટિંગ મોર બ્લેસિંગ ફ્રોમ ધેમ.
યજુભાઈ, વેબસાઇટ બનાવશો એટલે સ્વાભાવિક છે માત્ર ઓસ્ટ્રેલિયાના ગુજરાતી નહીં, વિશ્વભરમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે બધા જ એનો લાભ લઈ શકશે. જો ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો અહીંયા કેટલા લોકો ખરેખર ગુજરાતી વાંચે છે?
હું સાચું કહું ને નીતલબેન કે થોડું દુઃખ થાય છે કહેતા મને, પણ જે અત્યારની આપણી જે જનરેશન અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે એ લોકો ગુજરાતીથી બહુ દૂર થઈ રહ્યા છે અને ગુજરાતી વાંચવાની આળસ પણ એ લોકોને છે. પ્લસ બીજું એમનો બી માર્ગ નથી કરતો, કારણ કે એ લોકો અત્યારે સ્ટ્રગલિંગ પેલામાં ફેઝમાં છે, એટલે કે હજી ફર્સ્ટ જનરેશન છે, આ 5 કે 10 કે 15 વર્ષ થયા છે, એટલે કે ઘર બનાવવાનું, ફેમિલી સેટલ કરવાની આ બધું છે, એટલે લોકો કમાવા પાછળ વધારે પડેલા છે. પણ મારો અનુભવ, મેં ઘણા બધા લોકો સાથે યુએસમાં ઇંગ્લેન્ડમાં વાત કરી છે જ્યાં જે 3rd પેઢી 4th પેઢી છે, અને એ લોકો આપણા કરતા સારું ગુજરાતી લખી શકે ને વાંચી શકે. એટલે મેં પૂછ્યું તમે કેમ કેવી રીતના કરી શકો, તો એ લોકોએ મને કીધું જયારે હજુભાઈ અમે પહેલી વખત આવે ને તો અમે પણ આ જ ફેઝમાં હતા, પણ જયારે અમે અમારા બાળકોના બાળકોને આવા જોયા ને પછી અમે આ પ્રવૃત્તિમાં વધારે ધ્યાન આપવાનું ચાલુ કર્યું અને અત્યારે ગુજરાતી સ્કૂલો ચાલી રહી છે. પણ અહીંયા સિડનીમાં ચાલે છે. હમણાં જ અમારા બ્રિસ્બેનના જીસીક્યુ ને આની માટેની પરમિશન કદાચ મળી છે અને જીસીક્યુ કરી રહ્યું છે ચાલુ. અને જીસીક્યુ હમણાં તમને ખ્યાલ હોય તો ગુજરાતી લાઇબ્રેરી જીસીક્યુ પોતે ચલાવી રહ્યું છે. ગુજરાતી લેંગ્વેજ, ગુજરાતી કલ્ચર. પણ જીસીક્યુ શું ક્વિન્સલેન્ડ પૂરતું છે? અને મારું વ્યૂ એવો છે કે મારે ગુજરાતી ભાષા ને વર્લ્ડ વાઇડ એક આપવું છે કે જેથી લોકો બધા સંકળાય એક સાથે અને આપણા લેખકોને એક અલગ પહેચાન મળે. મારે હમણાં જ એક ડોક્ટર મોઢા કરીને છે ગુજરાતમાં, એમની સાથે વાત થઈ. એમણે મને એક આર્ટિકલ મોકલ્યો છે કે આપણી ગુજરાતી ભાષા છે ને એ 2500 વર્ષ જૂની છે, પણ હજી સુધી આપણી ગુજરાતી ભાષાને કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા નથી મળી. કચ્છમાં જે ઘણા બધા પાળિયા છે જે લગભગ ઈસવીસન પૂર્વેના છે એની ઉપર ગુજરાતી ભાષામાં અંકિત છે. ઇવન અશોકના વખતમાં જે થયા છે એમાં બી જે ભાષા છે એને સાંકેતિકને જો કન્વર્ટ કરવા તો ગુજરાતી ભાષા જ છે. એને આઈ થિંક સો એ લોકો કચ્છી લિપિ કદાચ કહેતા હતા, એને સોલ્ટી સોલ્ટી કહેતા હતા. એટલે એની ઉપર એ કામ કરે ને એ પછી મને ખ્યાલ આવ્યો આટલી જૂની આપણી ભાષા છે, આપણી પાસે આટલું બધું મોટું સાહિત્ય છે, તો આપણે કેમ પ્રચાર ના કરીએ, કેમ લોકો સુધી ના પહોંચાડીએ? ખાલી એક અમદાવાદ કે બરોડા કે રાજકોટની લાઇબ્રેરીમાં જ તમે જોશો તો 1,50,000 પુસ્તકો પડ્યા છે. પણ એ અત્યારે ફોરેનમાં વસતા લોકો કે નવી જનરેશન સુધી પહોંચતા નથી.
નવી જનરેશન સુધી આ ભાષા પહોંચાડવા માટે એ લોકોને ગુજરાતી ભાષામાં રસ પડે તેવી કઈ પ્રવૃત્તિ તમે કરવાનો ટ્રાય કરી રહ્યા છો?
એની માટે તમને કહું ને કે હું ગુજરાતી ફિલ્મ અહીંયા લાવું છું, 2 યાર, બસ એક ચાન્સ, છેલ્લો દિવસ, અને હવે લવની ભવાઈ લાવી રહ્યા છે. કારણ કે મારું એવું માનવું છે કે આપણે લોકો ગુજરાતી વાંચી શકે, લખી શકે, પણ આપણા બાળકો જે છે એ ગુજરાતી શીખશે ક્યાંથી? કોઈ આવા પ્રવૃત્તિ કે પ્રોગ્રામમાંથી શીખશે. કારણ કે દરેક ભાષા હંમેશા સાંભળીને માણસ બોલતા શીખે છે, પછી લખવાની પ્રેક્ટિસ પડે છે. તો દેટ ઇઝ ઓલસો વન કે આવા મનોરંજક કાર્યક્રમો જે આવતા રહે છે એને હું સપોર્ટ, નોન પ્રોફિટ અનકન્ડિશનલ સપોર્ટ કરું છું. હા, કોઈ પણ માણસ કોઈ કોમર્શિયલ આવતો હશે તો એનો કોઈ વાંધો નથી, પણ ભાષા માટે છે ને એ વિચારીને વી આર સપોર્ટિંગ કે આ બધાને એક સહકાર આપવાનો અને સાથે આગળ વધવાનું. અને બીજું કે જે મેં તમને કીધું કે ઈ બુક, અત્યારે મેલબોર્ન સિડનીમાં આપણે લોકો બધા મોસ્ટલી ટાઈમ, મેક્સિમમ ટાઈમ ટ્રેનમાં કે ટ્રામમાં પસાર કરતા હોય છે. જો હું એમને ઈ બુક આપીશ ને તો એ લોકો વાંચવાના છે, કારણ કે એમની પાસે ટાઈમ પાસ કરવા કશું જોઈએ છે. અને જો સારી બુક થશે એ લોકો રસ પડશે તો એક પછી એક પછી એક વાંચતા રહેશે. અને વાંચન એક એવી ભૂખ છે ને, જેટલું વધારે વાંચો ને એટલી એ ભૂખ ઉગરે છે.
યજુભાઈ, બહુ જ ઉમદા કામ તમે હાથમાં લીધું છે. વી વિશ યુ ઓલ ધ બેસ્ટ. ઈ બુક્સના માધ્યમથી જે લોકો ગુજરાતી ઓલરેડી એન્જોય કરે છે તેમના સુધી ગુજરાતી ભાષા પહોંચાડી રહ્યા છો જેથી એ લોકો ભાષા મિસ ન કરે. અને નવી પેઢી માટે તમે ગુજરાતી ફિલ્મો ઓસ્ટ્રેલિયા લાવવા માંગો છો કે એટલીસ્ટ એને સપોર્ટ કરો છો. ગુજરાતી ભાષાને ઓસ્ટ્રેલિયામાં જાળવી રાખીએ તે માટે અમારો SBS ગુજરાતીનો પણ આ પ્રયત્ન રહે છે, તેથી જ આ કાર્યક્રમ અઠવાડિયામાં 2 વાર પ્રસારિત થાય છે. સો થેન્ક યુ એન્ડ ગુડ લક વિથ ઓલ યોર એફર્ટ્સ.
થેન્ક યુ. અને હું SBSનો બી ખૂબ આભારી છું, કારણ કે SBS પણ એક એવું માધ્યમ છે જેનાથી ઘણા બધા ગુજરાતી જોડાયેલા છે. અને જય ગરવી ગુજરાતનું મુખ્ય સૂત્ર જે હું તમને કહું ને, તમે 2 સૂત્ર રાખ્યા છે, એક પરદેશમાં પણ દેશની વાત અને ગુજરાતીઓને ગુજરાતી ભાષાના તાંતણે બાંધવાનો પ્રયાસ, એટલે જય ગરવી ગુજરાત.
સુંદર સુંદર.
થેન્ક યુ મિત્રબેન, આભાર.